જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અક્ષર નિવાસી નારાયણભાઈ મંજીભાઈ જેસાણીની પુણ્ય સ્મૃતિમાં સોમવાર તારીખ 16/4-22/4-2001 સુધી વિલ્સડન લંડન મંદિરમાં સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીએ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના 1-31 સુધી આજ્ઞા અને ઉપાસના વિશે કરેલ મનનીય પ્રવચન. ભક્તજનો, આ વચનામૃતની કથામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમના બ્રહ્મનિષ્ઠ સંતોના અંતર્ગત અભિપ્રાયને ખૂબ ઝીણવટથી સમજાવેલ છે.
વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસરુચિરાનનમ્બુજમ પૂજિતમ સુરનરૌ તમેર મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અધર્મ સર્ગોત્ખનનસ્ય કર્તા ધર્માન્વયસ્યાધિક પુષ્ટિકર્તા સપ્રિયતામ મે ખિલ પાપ હર્તા હરિસ્વભક્તે સહ દુઃખ હર્તા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ તેમજ બ્રહ્મનિષ્ઠ સંતો એમના રૂઢ આશીર્વાદથી આજે વિલ્સડન મંદિરની અંદર લંડનમાં વચનામૃત પારાયણનો પ્રારંભ થાય છે. વચનામૃતની કથા કહેવી, એ વ્યક્તિ જો વિચાર કરે કે મારે કહેવી છે તો અશક્ય છે. અને હકીકત કહું છું, આ કથા મહારાજે જેમ ધાર્યું છે એમ કહેવાશે. શ્રીજી મહારાજને પણ વારંવાર પ્રાર્થના કરી, હે મહારાજ, આ કથા તમે કહો, કારણ કે તમારા નિજ મુખની આ વાણી છે. યજમાન પરિવારે અક્ષર નિવાસી પરમ ભક્ત નારાયણભાઈ એમની પાછળ આ કથા કહેવાનો અમને મોકો મળ્યો. યજમાન પરિવારનો પણ આગ્રહ હતો કે વચનામૃતની જ કથા કહેવી એમ. એટલે વચનામૃતનો આગ્રહ હતો, એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે યજમાન પરિવાર ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યો હશે તો જ આવો સંકલ્પ ઉઠે, નહીં તો વચનામૃતની કથાનો સંકલ્પ ઉઠે નહીં. કારણ કે વચનામૃત ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, અન્ય અનેક વિધિ શાસ્ત્રો છે, એ વચનામૃતને આગળ કંઈ જ નથી એમ કહીએ તો વચનામૃતની બાબતમાં અતિશોક્તિ કરી ન કહેવાય. અન્ય શાસ્ત્રો તો કણ સમાન છે, આ તો સ્વીટ છે. આ જે કોઈ ખાય એ પુષ્ટ થાય, સિવાય ડાયાબિટીસ વાળાના નહીં પચે. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે, આ પર ભાષાનો ગ્રંથ છે. જેના બોલનારા તો ભગવાન છે, પણ લખનારાની બુદ્ધિ જુએ, એની સ્થિતિ જુએ, તો વ્યક્તિના મનમાં એમ થાય બોલનારા તો ભગવાન છે પણ આના લખનારા ભગવાન છે. એવો અદ્ભુત આ ગ્રંથ છે. ભગવાન શ્રીહરિ ગઢપુર બેઠા થકા બોલતા હોય, ક્યારેક વડતાલમાં બેઠા હોય, ક્યારેક અમદાવાદમાં બેઠા હોય, અને બ્રહ્મનિષ્ઠ સંતો તો ક્યારેક ગઢપુરમાં કોઈ હોય, કોઈ જૂનાગઢમાં હોય, કોઈ વડતાલમાં હોય, કોઈ અમદાવાદમાં હોય, કોઈ ભુજમાં હોય, અને ત્યાં બેઠા બેઠા લખતા હોય. નિરાવરણ સ્થિતિને પામેલા બ્રહ્મનિષ્ઠ સંતોએ ભગવાન સ્વામિનારાયણના શબ્દો, જે જીવાત્માને આત્યંતિક કલ્યાણના કરાવનારા હતા, એનો સંગ્રહ કર્યો છે. અને બે ચાર છ મહિને જ્યારે બ્રહ્મનિષ્ઠ સંતો ભેગા થાય, મહારાજ કે સંતો પેલી તમારી પ્રત દેખાડો, અને પ્રત જ્યાં ખોલે બધા સંતોનું લખાણ એક હોય, આવો અદ્ભુત આ ગ્રંથ છે. ભક્તજનો, વચનામૃતની જ્યારે કથા છે ત્યારે આમાં સ્વરૂપ નિષ્ઠાની બહુ જ વાતો છે, અને આવશે પણ બહુ જ. પહેલે દિવસે વિનંતી કરીને કહી દઉં છું, કોઈ જો કાચી છાતીવાળા હોય તો આ ન પચે એમ હોય તો એવું વિચારજો કે જગતમાં શબ્દો સંભળાય છે એને આપણે નથી સ્વીકારતા, એને નહીં સ્વીકારશો, પણ આ શબ્દને સાંભળ્યા પછી આનું અર્થઘટન અવળું નહીં કરશો. પોતાને ન પચે, મોટા સંતો એમ કહેતા, એવી કોઈ વાત આવે પોતાને ન પચે તો એને ઉલટ થવા નહીં દેશો. મોટા સંતો તેમ કહેતા, ઝાડા થઈ જાય સારું પણ ઉલટી ન થવા દેવી, કારણ કે ઝાડા થાય તો પોતે એકલો હેરાન થાય, તો ઉલટી થાય ને તો માણસની વચ્ચે થાય, બે પાંચ દસ પચીસ ને બીજાને બગાડે. માટે આ ગ્રંથમાંથી ઉલટી નહીં થવા દેશો, નિર્ધાર કરજો. મહારાજને પામવા માટે કથા આપણે સાંભળીએ છીએ ને કહીએ છીએ. આજ ખુદ મહારાજ આપણને કંઈક સમજાવવા માટે આ કથાનું નિર્માણ કર્યું છે. ભગવાનની મૂર્તિને ધારતા જાજો, મહારાજને સંભાળતા જાજો, આ ગ્રંથને સાંભળતા જાજો. કેફથી સાંભળજો કે બ્રહ્માંડમાં ઘણા બધા ગ્રંથો હશે, પણ શ્રીમુખની વાણી હોય તો એ છે વચનામૃત ગ્રંથ. જેવા મહારાજ હતા એવા મહારાજને સમજાવનારો આ ગ્રંથ છે. અને આ વચનામૃતની વાણી જ્યારે બ્રહ્મનિષ્ઠ સંતો ઝીલી છે, ત્યારે સંતોના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા છે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. અગમ નિગમ કઠિન રહસ્ય હમે ન સમજાવે, પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. આગમ નિગમે પોહાયે કીધું હોય, એમ પુરાણે ગમે તે કીધું હોય, વેદે પોસાય તે કીધું હોય, આગમ નિગમ કઠિન રહસ્ય અમે નો સમજાવે, એમને સમજાતું નથી ને સમજવું નથી. પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે, અમારે તા મહારાજ સુગમ બન્યા છે. અને ભક્તજનો, ભગવાન શ્રીહરિની વાતો વેદોમાં ન હોય, કારણ કે વેદ વર્ણવી વર્ણવી વિરાટ સુધી પહોંચ્યું છે. તમે કલ્પના કરો, વેદ એમ કહે ન ઈતિ ન ઈતિ, વિરાટનો મહિમા એની ઈતિ નથી ઈતિ નથી, તો તમે કલ્પના કરો ભગવાન સ્વામિનારાયણ તો ક્યાં બેઠા છે, એનો ઈતિ કેમ હોઈ શકે. માટે આ ગ્રંથને ઝીલવા માટે બરાબર પાત્રતા કેળવજો, બહુ અદ્ભુત ગ્રંથ છે. નંદ સંતોના દાખલા સામે, પુરુષોત્તમ નારાયણના દાખલા સામે જોઈ અને મહારાજને સમજવા પૂર્ણ પ્રયાસ કરજો. નિષ્કળાનંદ સ્વામી હરિસ્મૃતિ ખોલજો, શું લખ્યું છે, જોયું ઊંડું અંતર વિચારી આચરજ કારી છે, આ મૂર્તિની શું કહું મોટાઈ આચરજ કારી છે, નાવે નાવે આને તોલ્ય આચરજ કારી છે, આની તુલ બીજું કોઈ આવે એમ નથી. આ મૂર્તિ સૌથી ન્યારી આચરજ કારી છે. આ મૂર્તિ બધા કરતા ન્યારી છે, આના જેવા આ એક જ છે એવા બીજા કોઈ નથી. આ મૂર્તિ નથી અન્ય જેવી આચરજ કારી છે, આ બીજા જેવા નથી. ચોક્કસ વાત કહું છું ચોખ્ખી, આથી પછી કેટલું કે કહો, ચોક્કસ વાત કહું છું ચોખ્ખી, આચરજ કારી છે. સ્વામી કે હાવ ચોખ્ખે ચોખ્ખું તમને કહું છું, આ મૂર્તિ જેવી આ એક જ છે, આના જેવી બીજી કે નથી. અને 7 દિવસ સુધી આપણે એ જ મૂર્તિને સમજવા માટે પ્રયાસ કરવાનો છે. અને એને જે દાડે સમજશું તે દાડે એમ નહીં થાય કે મર્યા પછી ધામમાં જાઉં કેમ થશે, તે દાડે એમ થઈ જશે હું તો ધામમાં જ બેઠો છું. તે દિવસે ભગવાનના સંતો અને ભક્તોની વિશે દિવ્યતા કેળવાશે, અહો અહો પણ તે દાડે વર્તશે જે દિવસે આ મહિમા સમજાઈ જશે. તો એવા મહિમાનું વર્ણન કરતું આ વચનામૃત ગ્રંથ, એનું મધ્ય પ્રકરણ, એની કથા આપણે અહીંયા કરવાની છે. મહારાજના ચરણારિંદમાં વારંવાર પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ આ તો તમારી વાણી છે, તમે ખુદ સમજાવશો તો જ અમને સમજાશે, બાકી અમારી હેસિયત નથી. આ ગ્રંથને અમે ગાઈ શકીએ કે પચાવી શકીએ, માટે સાવધાન બનજો. મહારાજને પામવું છે એવી દ્રઢતા કેળવજો. મહારાજના સ્વરૂપમાં ઓતપ્રોત થવું છે, મહારાજ સિવાય કશું જોતું નથી, આવો ઠેરાવ કરજો. તો આ ગ્રંથ એ વસ્તુ આપણને આપશે આજ પહેલા ક્યારેય જે મળી નથી. માટે ભગવાનના ભક્તો ખબરદાર બને. હવે આપણે મધ્ય પ્રકરણ એનો પ્રારંભ કરીએ છીએ. ક્યાં પહોંચવું એવો કાંઈ નિર્ધાર નથી, સિજ મહારાજની ઈચ્છા હશે ત્યાં સુધી પહોંચશું. પણ મહારાજના ચરણામાં પણ પ્રાર્થના કરીએ છીએ, મહારાજ અમારી બધાની બુદ્ધિમાં એવી પ્રેરણા કરજો, આપ જેવા છો એવા અમને સમજાવો, આપ જેવા છો એવું વર્ણન કરતી જ વાણી નીકળે, અને આપ જેવા છો એવી વાણી સાંભળી અમને હૃદયમાં ખૂબ જ આનંદ થાય, એ મહારાજના ચરણામાં પ્રાર્થના કરી આપણે આ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના જ્યેષ્ઠ સુધી પૂર્ણિમાસીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પરમહંસ જાંજ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કીર્તનિયાને કહ્યું, જે હમણાં કીર્તન રાખો અને પ્રશ્નોત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે. પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા, જે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અંતે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યું છે, જે આજ અર્ધરાત્રિ હતી ત્યારે અમારે નિદ્રા ઉડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદિ દિશ સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠ્યો ત્યારે એમ વિચાર થયો, જે આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો, અને જેમ કૂવો પર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો, ને તે ફાળકાના મેરુના બે ઠેવા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે. જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંચીને રહી હોય તેમ છે. અંતે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંગાથે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા અને દેવતા અને નવગ્રહાદિક તેના જે સ્થાન તે ફાળકાને આશ્રીને રહ્યા છે. તે સર્વેને જોયા અને પછી સૂર્યને અને ચંદ્રને, ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતરદૃષ્ટિએ કરીને જોયો ત્યારે જેટલું ધ્રુવાદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠ્યો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠ્યા. તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી, તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું. પછી અમારા હૃદયમાં વિચાર થયો જે અમારા જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરી નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે? પછી અમને એમ જણાયું જે એને કંઈક વિષયમાં આસક્તિ રહે છે તેણે કરીને પાછું નીકળાય છે, અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય છે. તે વિષય પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય, પછી ક્રોધ થકી મોહ થાય છે, અને સામાન્યપણે તો શ્રોત્રને શબ્દનો સદા સંબંધ છે અને ત્વચાને અને સ્પર્શને સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાન ઇન્દ્રિયોને પંચ વિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખ્યું હોય તો તેમાં કાંઈ દાખલો પડે નહીં. સહેજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રી આદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં, અને ચિત્ત પણ એક ઠેકાણ રહે નહીં. માટે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં, અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીત ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. મધ્યનું આ પહેલું વચનામૃત છે. વચનામૃત લાંબુ છે એટલે આટલું વાંચ્યા પછી આટલું પહેલા સમજીએ પછી આગળ જઈએ. પ્રશ્ન સત્સંગની માં મુક્તાનંદ સ્વામીનો છે. મહારાજ, મોહનું શું રૂપ છે? મહારાજ કે સ્વામી, મોહનું રૂપ એ છે કે જ્યારે જીવને મોહ ઉપજે છે ત્યારે ચિત્ત અતિશય વિભ્રાંત થઈ જાય છે. વિભ્રાંત એટલે પોતે જે કરે છે એ સત્ય જ કરી રહ્યો છે એમ મનાય. મહારાજ કે મોહનું રૂપ છે. મહારાજ કે આજે મેં સમાધિમાં ગયા અને એમાં મહારાજે ઘણી બધી વાતો કરી. જોકે તમને અહીંયા તારામંડળ દેખાતું નથી એટલે સમજાય નહીં, પણ મહારાજ જે વાત કરી છે એ બહુ સુંદર કરી છે. પણ એમાં બહુ ઊંડા નથી ઉતરતા, પણ થોડુંક તમને સમજાવી દઉં જે મહારાજ ફાળકા આદિકની વાત કરી તે. મહારાજ કે જ્યારે મનુષ્યના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય ના ન કરવા યોગ્ય વિવેક રહેતો નથી, અને મોહ થયાનું કારણ તો આજે જ મેં વિચાર્યું છે. આજ અર્ધરાત્રિ હતી ત્યારે અમારી નિદ્રા ઉડી ગઈ, પછી અમે ઉત્તરાદિ દિશા સામે મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠ્યો ત્યારે એમ વિચાર થયો છે આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે? આકાશમાં ધ્રુવનો તારો દેખાય છે. મહારાજ કે ઉત્તર ધ્રુવ તો દેખાણો, પણ દક્ષિણ ધ્રુવ ક્યાં હશે? એવો વિચાર થયો. પછી અમે દક્ષિણ ધ્રુવ પણ જોયો, એ પણ દેખાણો, ત્યારે તે પણ દીઠ્યો. અને જેમ કોપર પાણી સિંચવાનો ફાળકો હોય, હવે નથી પેલા સમયમાં હતું, કારણ કે પેલા પાણી સિંચીને બહાર જયારે કાઢવાનું હતું ત્યારે કુવાના કાંઠા ઉપર એ સિંચણી ગોઠવે, એમાં ગરેડા જેવું હોય, એને ફાળકો કે મોટું હોય ગોળ ગોળ. મારે કે મેં જોયો ફાળકો જેમ હોય તેવી રીતે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠ્યો, એટલે તારાનો આખો એવું ઝુમખી ટાઈપનું દીઠ્યું. ને તે ફાળકાના મેરુના બે ઠેબા તે બે કરોડ ધ્રુવને અડી રહ્યા છે, આમ ગોળ હોય ને બે ઠેબા હોય, અને પછી ઠેબા આમ બે ઊભા લાકડા એની જોઈન્ટ હોય. એટલે મહારાજ પછી આગળ કહે છે કે ફાળકાના મેરુના બે ઠેબા તે બે કરોડ ધ્રુવને અડી રહ્યા છે, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ આમ અટકી રહ્યા છે. જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંચીને રહી હોય તેમ છે, આમ લાકડાના બે થાંભલો ને આમ આરો કેમ ખૂંચી ગયો એમ મહારાજ કે બે આમ ખૂંચી રહ્યા છે. અંતે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીટી હોય ને તે ફાળકા સંગાથે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા અને દેવતા નવ ગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યા છે. મારે કે પછી પેલું પાણી સિંચવા માટે પેલું લાંબુ જેમ દોરડું હોય અને પેલો જે ફાળકો હોય એની અંદર પિત્તળની બધી ફૂદડીઓ જડેલી હોય, એવી રીતે તારા અને ચંદ્ર અને સૂર્ય એ બધા એને વળગી રહેલા છે. આવી રીતે મહારાજે, જો કે આમાંથી મહારાજ સમજાવવાનું તો એટલું જ છે કે જેટલું બ્રહ્માંડમાં દેખાય છે એટલું જ પિંડમાં પણ છે. મહારાજ કે આ બધું અમે જોયું, અને એવી રીતે મહારાજ કે ઊંડા ઉતરતા ઉતરતા અમને સમાધિ થઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ રીતે બહાર નીકળાયું નહીં, પછી ભક્તોએ જ્યારે પ્રાર્થના કરીને ત્યારે દયા કરીને બહાર નીકળાયું. હવે પછી આપણે વચન સમજવાનું છે કે પહેલી વાત તો એ આપણને થાય કે કોણે પ્રાર્થના કરી છે જેથી કરીને મહારાજ બહાર નીકળે. તો પરંપરા મોટા મોટા સંતો એમ કહે છે, મોટા મોટા બ્રહ્મનિષ્ઠ પુરુષોનો એવો મત છે કે પર્વતભાઈએ મહારાજને પ્રાર્થના કરી હતી કે મહારાજ આપ દયા કરી અને અમને સમાધિમાંથી બહાર આવીને દર્શન આપો, એટલે મહારાજ બહાર નીકળ્યા. તો આપણા મનમાં એમ થાય કે ખુદ મહારાજ સમાધિમાં જાય તો સમાધિ વિના મહારાજ શું બધું ન જોઈ શકે, બીજો પ્રશ્ન ઉઠે. તો ભક્તજનો, મહારાજ સમાધિમાં જે કથન માત્ર છે, એને સમાધિમાં જાવું કાવું એવું કાંઈ હોય જ નહીં. પણ મનુષ્ય ચેષ્ટા કરતા મહારાજ સમાધિમાં ગયા છે એમ જ સમજવું. હવે પછીનો જે પ્રશ્ન છે, જે મૂળ પ્રશ્ન, કે મહારાજ મોહ કોને કહેવાય, મોહને ઉપજવાનું કારણ શું છે, એ મેઇન પ્રશ્ન હવે આવે છે. મહારાજ કહે, સ્વામી મોહ એનું નામ કે જે ઉપજતાની સાથે માણસને સાર અને અસાર બે ભૂલાઈ જાય. શું કરવા યોગ્ય શું ન કરવા યોગ્ય એવો કોઈ વિવેક જેને રહેતો નથી એને મોહ કહેવાય. તમે જોજો, માણસ ગમે એવા અધર્મના કાર્યો કરતો હોય ને તો આપણે એને ન કહેવાય તો ખોટું કરશે. કારણ કે એના મનમાં એમ મનાણું છે કે હું જે કરું છું એ સાચું જ કરું છું, માટે મોહમાંથી બહાર નીકળી શકતો નથી. આટલું જો વ્યક્તિને થઈ જાય કે હું ખોટું કરું છું તો એ પાછો વળે, પણ એના મનમાં એમ મનાઈ જાય છે હું સાચું કરું. શું કાયમ એમ થાય છે તો કે પંચ વિષય જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એની અંદર એનું ચિત્ત એટલું બધું આસક્ત થઈ ગયું છે કે એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરે તો નીકળી ન શકે. ન નીકળી શકે એનું કારણ એ છે, એની ખોટા જ મનાતા નથી એટલે નીકળવાનો કોઈ પ્રશ્ન નથી. અને મહારાજ કે એનું ચિત્ત જ્યારે આશક્ત થયું એમાં પાછા ત્રણ વિષય બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મહારાજ કે કનિષ્ઠ વિષયમાં મન ગયું હોય ને તો બહાર કાઢવા તો નીકળી શકે. સામાન્ય પદાર્થ જોયું હોય તો એની અંદર બહુ ચિત્ત આશક્ત થાય નહીં, પણ સારું રૂપ જોયું હોય, કાનને ખૂબ જ પ્રિય લાગે એવો જગતનો કોઈ શબ્દ સાંભળ્યો હોય, ચામડીને ગમે એવો સ્પર્શ કર્યો હોય, નાસિકાને ગમે એવી સુગંધ લીધી હોય, સરસ સુગંધ આવતી હોય ને સામાન્ય આવતી હોય કોઈ, તો સામાન્યમાંથી વૃત્તિ તોડવી કઠણ પડે નહીં. અતિશ્રેષ્ઠ કોઈ સુગંધ હોય, અતિશ્રેષ્ઠ કોઈ સ્વાદ હોય, મારે કે પંચે વિષયની અંદર વૃત્તિ જ્યારે આશક્ત થાય ત્યારેમાંથી તોડવી મહાકઠિન પડે છે. આ જ વાત સદગુરુ વેરિય ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટપણે સમજાવી. સ્વામી કે જીવને પુરુષોત્તમ નારાયણને પામવા માટે, ભગવાન સુધી પહોંચવા માટે ચાર ઘાટી નડે છે. કઈ ચાર ઘાટી? તો સ્વામી કહે, એક તો ઉત્તમ પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી. પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી એમ ન કીધું, ઉત્તમ પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી. અને બીજું કારણ મહારાજ કીધું કે દેહમાંથી આત્માને જુદો કરવો. પહેલી ઉત્તમ પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી, દેહમાંથી આત્માને અલગ કરવો, ત્રીજું ભગવાનના ખરેખરા સાધુ ઓળખવા, અને ચોથું પુરુષોત્તમ નારાયણ જેવા છે ઓળખવા. સ્વામી કે આ ચાર જબરજસ્ત ઘાટી છે, એમાંથી જીવ કોઈ હિસાબે બહાર ન નીકળે. સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી આ ચાર ઘાટી એમાંથી કોઈ એવી એક ઘાટી કરી એક ઉલ્લંઘી તો બધી ઉલ્લંઘાઈ જાય? ત્યારે સ્વામી કે હા, એક જેમ છેમ સાધુને ઓળખી લે અને એની સાથે જેમ છેમ પ્રીતિ બંધાય તો એ બાકીની તમામ ઘાટીઓને ઉલ્લંઘી જાય છે. ભગવાનના ખરેખરા સાધુ સાથે જ્યારે હેત બંધાય છે ત્યારે પંચવિષયમાંથી પ્રીતિ તોડાવી નાખે છે, દેહમાંથી આત્માને અલગ કરાવી નાખે છે અને પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ જેવું છે એવું ઓળખાવી દે છે. પણ એ કામ ઘણું કઠિન છે. અહીંયા મહારાજ કીધું, જો કે જીવનું ચિત્ત અતિશય વિભ્રાંત જ્યારે બન્યું હોય, મોહિત જ્યારે બની ગયો હોય, ત્યારે એ વિષયમાં જે આસક્ત થયો એમાંથી એને તોડાવવા માટે સંત, પોતાના ગુરુ અથવા તો ઈષ્ટદેવ એ તોડાવવા જાય તોય પણ એ તૂટે નહીં, ઉલટાનો સંતનો, પોતાના ગુરુનો અને પોતાના ઈષ્ટદેવનો એને અભાવ આવે, આનો દ્રોહ કરે. કેટલું કઠણ કામ હશે એમ. આ જગતના વિષય જીવને કેટલા બધા બાંધતા હશે. મહારાજ કે તોડાવા જાય તો પણ તૂટે નહીં. પહેલા આપણે એ સમજીએ, મહારાજના શબ્દો સમજવા પ્રયાસ કરીએ કે સંત, ગુરુ અને ઈષ્ટદેવ એ તોડાવા મહેનત કરે તો તૂટે નહીં. સંત કોને કહેવા, પોતાના ગુરુ કોને કહેવા અને ઈષ્ટદેવ કોને કહેવા? કેવા સંત જીવને પાછો વાળતા હોય ત્યારે સમજવું હું ભૂલ ખોટે માર્ગે જાઉં છું, નહીતર ઘણી ફેર એવું બની શકે. આપણે સાચે માર્ગે હોઈએ અને આપણને કોઈ પાછો વાળતો હોય, પાછો વાળનાર સાચે માર્ગે ન હોય, સમજે? એવું નહીં સમજવાનું કે જેણે ભગવું કપડું પહેર્યું છે એ કહે છે બધું સાચું જ હોય એમ. એવું પણ બની શકે આપણે યથાયોગ્ય મોક્ષને માર્ગે હોઈએ અને તેમ છતાંય કહેનારો ખુદ મોક્ષને માર્ગે ન હોય, કારણ કે એની સંતતાના લક્ષણ ન હોય, અને પાછો વાળતો હોય તો ખોટે માર્ગેથી પણ, સાચે માર્ગેથી પણ આપણને પાછો વાળતો હોય, તો સંત કોને કહેવા? મહારાજે એ વાતને બહુ સ્પષ્ટપણે અંત્યના 35મા વચનામૃતમાં લખી છે. સંતના લક્ષણ બતાવ્યા કે ભગવાનની સેવા કરે જેટલું ફળ થાય, એટલી સંતની સેવા કરે તો ફળ થાય. ભગવાનને દુવ્વે અને જેટલો દ્રોહ લાગે એટલો સંતને દુવે તો દ્રોહ લાગે. સંતના લક્ષણ બતાવ્યા મહારાજ, છ લક્ષણ બતાવ્યા. પહેલું મહારાજ કે ભગવાનને સદાય સાકાર સમજતો હોય, ગમે એવા શાસ્ત્રો સાંભળે તોય પણ એ નિરાકારની કોઈ દાડો પ્રતીતિ ન આવે, અને પોતાના ઈષ્ટદેવની વિશે અનન્યપણાની નિષ્ઠા હોય, ચાહે ગમે તેટલી ઉપાધિઓ આવે તોય પણ પોતાના ઈષ્ટદેવમાંથી જેનું ચિત્ત ચલાય માન ન થાય, પહેલું લક્ષણ. બીજું લક્ષણ મહારાજે બતાવ્યું કે પોતે ભગવાનનું ભજન કરતો હોય, નિયમ ધર્મનું પાલન કરતો હોય, એવું ભજન બીજો કોઈ કરવા આવે, એવો નિયમ ધર્મનું પાલન કરે એને જોઈને પોતે રાજી થાય. બીજું લક્ષણ, સંતના લક્ષણ બતાવે મહારાજ, એ બતાવું તમે. પહેલું, પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા હોય, સદા સાકાર પણ માનતો હોય. બીજું કારણ, પોતે ભગવાનનું ભજન કરીને બીજો કરવા આવે એને જોઈને બહુ જ રાજી થાય. અને ત્રીજું લક્ષણ મહારાજ એ બતાવ્યું. મહારાજ કે સંત સમુદાયમાં રહેતો હોય અને એ વખતે પોતાનો કોઈ સ્વભાવ અંતરાય કરતો હોય તો સ્વભાવનો ત્યાગ કરે, પણ સંત સમાગમનો ત્યાગ ન કરે. સ્વભાવનો ત્યાગ કરે, સ્વભાવ છોડવા મહા કઠિન. કારણ કે સ્વભાવ જીવાત્મા ને પરમાત્માની સાથે જોઈન્ટ નથી થવા દેતો. લો મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં પણ સ્વભાવને લાવ્યા, જો ઘણા કાળથી સત્સંગ કરે છે તો સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતા, એનું કારણ શું? તો સત્સંગમાં ગાઢ પ્રીતિ કોને થઈ કહેવાય ખબર છે? ભગવાનમાં હેત થાય, ભગવાનની મૂર્તિમાં હેત થાય, ભગવાનના આચાર્યમાં એના સંતો અને એના ભક્તોમાં હેત બંધાય, એનું નામ સત્સંગની અંદર ગાઢ પ્રીતિ છે. સત્સંગના દુઃખે કરીને દુઃખી થાય એમનામ ગાઢ પ્રીતિ છે. એવી કેમ નથી થતી? તો કે સત્સંગનો એને મહિમા નથી. અને કોઈ કે મહિમા સમજાવે છે અને પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે એ પોતાનો સ્વભાવનો અભાવ નથી લેતો, પણ વાત કરનારનો અભાવ લે છે. મતલબે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મારે ત્યાં કે સ્વભાવનો ત્યાગ કરે પણ સંતનો ત્યાગ ન કરે. સ્વભાવ પર જયારે વાત થાય ને ત્યારે બલભલાને કઠણ પડે. વાંચો લોયાનું 17મું વચન. મારે શું કીધું મહારાજ? કે આ જીવને જયારે કોઈ સ્વભાવ પર ટોકે ત્યારે સંત હોય અથવા તો પરમેશ્વર, ત્યાં આજ શબ્દ મૂક્યા મહારાજ, સંત હોય અથવા તો પરમેશ્વર, એની વાતે ન મનાય. અને આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, મહારાજ શબ્દ મૂક્યો, આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ જો વિષયનું ખંડન કરવા માંડે તો સ્વામીનું પણ શસ્ત્ર કરીને માથું ઉડાવી દેવા માટે તૈયાર થાય, પણ વાતની હા પડે નહીં. સ્વભાવ કેટલા ખતરનાક થશે કહો. એટલે અહીંયા મહારાજ સંતના લક્ષણમાં લે છે. કોઈ એમ કદાચ એમ કે સ્વભાવ તો હોય એમ રહે એમ, ખોટી વાત. કારણ કે સ્વભાવ એ જ પ્રકૃતિ, પ્રકૃતિ એ જ વાસના, એમ મહારાજે મધ્યના 37મા કીધું. કોઈ એમ માને સ્વભાવ મારા શું ભગત ખરેખર, ખોટી વાત. મહારાજ કે સ્વભાવ જો રહે તો ત્યાં સુધી વાસના છે, પ્રકૃતિ છે, અને વાસના છે ત્યાં સુધી મારો ભક્ત કેમ કહેવાય? મારા ધામને કેમ પામી શકે? સ્વભાવ ટાળે જો કઠિન કામ છે, પણ ગોપાળાન સ્વામી વાતમ લખ્યું, કોઈ ખબરદાર બને, કોઈ ખબરદાર બની જાય અને કોઈ ભગવાનના ખરેખરા સંત કે ભક્તને પોતાનો જીવ સુપ્રત કરી દે અને ઓલ્યાને ખટક રાખીને વારંવાર કહે અને એના વચનમાં વિશ્વાસ હોય, એની સાથે અતિશય પ્રીતિ હોય તો સ્વભાવ ટળે, પણ ખટકો હોય તો 7-8 વર્ષે ટળે, એમ સ્વામી વાતમ લખ્યું. અને ખટકો ન હોય તો 2-3 જન્મે ટળે તો ટળે, આમ સ્વામી બોલ્યા. નહીં તો ન ટળે. કઠણ વિશે ત્યારે એટલા બધા જન્મ લીધા છે ને આપણે. વિષયનું ખંડન તો મહા ખતરનાક છે અને વિષયનું ખંડન થયા સિવાય હૃદયમાંથી દોષ ટળે નહીં, એમ ગુણાતીતાનંદ સ્વામી વાતમ લખ્યું. સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી દોષ જાણીએ છીએ, ટળતા કેમ નથી? સ્વામી કે ખંડન કર્યા સિવાય ટળે નહીં, એ કામ ક્રોધ લોભ આદિ જાપરા છે. જાપરા એટલે ભંગ્યો, જાપરા છે, જાપરા ભક્તજનો બરાબર યાદ રાખો, આપણે બધા સમજીએ આ વાતને બરાબર, કે જ્યાં સુધી હૃદયમાં જાપરા બેઠા હશે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ સુધી કેમ પહોંચી શકશું? ભગવાનનો ભક્ત એ તો એકદમ ઊંચી સ્થિતિ વાળો ભક્ત કહેવાય. એના હૃદયમાં જાપરો, એને એને ભંગીનો સંગ હોય જ નહીં, અને હોય તો રહેવા દેવો નહીં. વિષયનું ખંડન જ્યાં સુધી ગમતું નથી ત્યાં સુધી મુમુક્ષતા જ નથી આવી, એમ મહારાજ મધ્યના 47માં વચનામૃતમાં બોલ્યા છે. મહારાજ કે જે મુમુક્ષ હોય તેને તો જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ રાજી થાય, મહારાજના પોતાના શબ્દો, તેમ તેમ રાજી થાય. સંતના લક્ષણ બતાવ્યો. મહારાજ કે સ્વભાવનો ત્યાગ કરે પણ સંત સમુદાયનો ત્યાગ ન કરે, ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ મહારાજ બતાવ્યું, પોતાની પાસે કોઈ શ્રેષ્ઠ પદાર્થ આવ્યો હોય, શ્રેષ્ઠ પદાર્થ મનમાં વિચાર એવો કરે, આ પદાર્થ હું બીજા ભગવાનના ભક્તને આપું તો ઠીક, આમ વર્તે, એ સંતનું લક્ષણ છે. પાંચમું લક્ષણ મહારાજ બતાવ્યું, આભ્યંતર ને બાહ્ય એક રહેણી પણું હોય, કોઈને એમ સંકલ્પ ન થાય કે આની સાથે તો કેટલોય સમય રહ્યા પણ ઓળખાવાનો, આ તો કોણ જાણે કેવોય છે, એવો ન હોય, મહારાજ કી એક રૂપતા વાળો હોય, એ પાંચમું લક્ષણ બતાવ્યું. જેવો બાહ્ય હોય એવો અંદર હોય, અંદર હોય એવો બહાર હોય મહારાજ. અને છેલ્લું લક્ષણ મહારાજ બતાવ્યું, મહારાજ કે શાંત સ્વભાવ વાળો હોય, શાંત પ્રકૃતિ હોય, પણ કોઈ ભગવાન કે ભગવાનના સંત કે ભક્તનું ઘસાતું બોલે તો તપી જાય. આ છઠ્ઠું લક્ષણ બતાવ્યું, અન્નમ સંત. આવા લક્ષણ યુક્ત કોઈ સંત હોય અને એ પછી આપણે જે કર્તવ્યમાંથી પાછો વાળે ત્યારે સમજવું, જરૂર મને મોહ છે, જરૂર હું ખોટે માર્ગે જઈ રહ્યો છું, માટે મને આ પાછો વાળે છે. આવા લક્ષણ ન જણાતા હોય તો સમજવું કે એમાં કદાચ એનો પણ સ્વાર્થ હોય. ગોપાલ સ્વામી વાતો મેં એક વાત લખી, સ્વામી કે મહત પુરુષનો વિશ્વાસ કરવો અને એ કે એમ કરવું, પરંતુ મહત પુરુષના લક્ષણ શાસ્ત્રમાં તપાસવા, શાસ્ત્રમાં અને એના જીવનમાં એ એક રહેણી કણું હોય, એકતા દેખાય તો જ મહત પુરુષનો સંગ કરવાય. આપણા આપણા મહાપુરુષ હોય આપણને કોઈ બાબત બાકી નથી રહેતી. અહીંયા મહારાજ કે જીવને જયારે મોહ વ્યાપે, વિષયમાં અતિશય આશક્ત જયારે બને, ત્યારે આવા સંત એને પાછો વાળે તોય પણ વળે નહીં, ઉલટાનો અભાવ લે. બીજું મહારાજ બતાવ્યું, મહારાજ કે પોતાના ગુરુ હોય અને એ પાછો વાળે તોય પણ એ પાછો ન વળે. ગુરુની સ્થિતિ કેવી હોવી જોઈએ એ પણ મહારાજ વચન બહુ સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે પરમાત્માના સ્વરૂપની અનન્ય નિષ્ઠા હોય અને ભગવાનના સ્વરૂપમાં અતિશય વૃત્તિ કરી અને ઉપશમ સ્થિતિને પામ્યો હોય અને જગતના સારા વિષય કે નરસા વિષય એની અંદર સંભાવ વર્તતો હોય એ ગુરુપદને યોગ્ય છે. સિજમારના શબ્દ. આપણે અત્યારે કેવું થયું, એકાદ ચેલો થયો એટલે ગુરુ થઈ ગયો, એક થાય, બે થાય, પાંચ થાય, દસ થાય, ગમે એટલા થાય, પણ શિષ્ય થયો એટલે ગુરુ પદ ઉપર બેસી ગયો, એમ શ્રી મહારાજનો મત નથી. ગુરુને ફરજ બને છે શિષ્યની અંદર રહેલા દોષને બહાર કઢાવવા એમ, અને સાધુતા આપવી એમ, એને કંડારવો. જે ગુરુ પોતાને શિષ્યને કંડારી ન શકે, જે ગુરુ પોતાના શિષ્યને સારધારપણે મોક્ષને પથે હકાવી ન શકે, જે ગુરુ પોતાના શિષ્યના દોષને ટળાવી ન શકે એ ગુરુ થવા માટે યોગ્ય જ નથી. એ દોષ ક્યારે ટળાવી શકે, એ સારધાર મોક્ષને પથે ક્યારે ચલાવી શકે, તો પોતે જ્યારે સારધાર ચાલે, પોતે પોતાના દોષ તમામ ટાળ્યા હોય અને પોતે પરમાત્માને સુખે જ્યારે સુખી બન્યો હોય ત્યારે શિષ્યને સુખી કરી શકે અને વિકાર તમામ ટાળી શકે. મહારાજ કે આવા ગુરુ હોય પરંતુ તેમ છતાંય જીવને જ્યારે મોહ વ્યાપે ત્યારે એની વાત માન્યામાં આવે નહીં. ત્રીજું મહારાજ કે પોતાના ઈષ્ટદેવ એ કહે તમે આમ ન કરો તો એનો મનાય. ઈષ્ટદેવ કયા? પોતાને મળ્યા સર્વોપરી ભગવાન સ્વામી. ઈ કે તો એનો મનાય. પેલા કીડી સખી જો ને, હાલત્યા ત્યાં મહારાજ કાંડું પગડ્યું. એ કીડી સખી કઈ બાજુ? મહારાજને કે મહારાજ, તમારી આગળ તો ગાય ગાય થાક્યો તો કોઈ મારા વખાણ ન કર્યા કે. અહીં ક્યાં મારી કઈ કિંમત તો જ થાય, કોઈ ભાવ નથી પૂછતું. માટે હવે તો સત્સંગ મૂકીને જાશું ને મોટા મોટા રજવાડા રીઝવશું. મહારાજ કે કીડી સખી અમને કેવા જાણો છો? મહારાજ તમને ભગવાન જાણીએ છીએ. મહારાજ કે જો મોહ વ્યાપે જીવને, મહારાજ તમને ભગવાન જાણીએ છીએ. મહારાજ કે અમને ભગવાન જાણો છો તો ગૌડાવશે કોણ? મારને કે જે થાવી થશે પણ હવે સત્સંગમાં રહેવા છે નહીં. અને કીડી સખી સત્સંગ મૂકીને ગયા. ઈષ્ટદેવનું વચન પણ ન મનાણું. જ્યારે માનની અંદર આશક્ત થવાનું અને છેવટે હાથમાં પિત્ત નીકળ્યો, ગોવાણું નહીં, અને ધોલેરાની બજારોમાં રખડી રખડીને જિંદગી પૂરી કરવી પડી. કહો જીવને જ્યારે મોહ વ્યાપે ત્યારે હા પડતી નથી અને પછી અતિશય પરેશાન થાય છે. મહારાજે અદ્ભુત વાત બતાવી. મહારાજ કે જીવને જ્યારે મોહ વ્યાપે ત્યારે વાત સમજવામાં આવતી નથી. મોહનું સ્વરૂપ છે અને મોહની શું સ્થિતિ સર્જે છે એ વાત બતાવો. મોહ કેમ નિવૃત્ત થાય એ બાજુ મહારાજ આગળ વધશે. આપણે વચનામૃતમાં આગળ વધીએ. તે ભગવાને ગીતામાં કહ્યું છે, જે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપ જાયતે સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધાવી જાયતે ક્રોધાદ ભવતિ સમ્મોહ, સમોહાત સ્મૃતિવિભ્રમ સ્મૃતિભ્રશાંત બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્ચેતિ. માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જે જ્યારે શબ્દાદિ કોઈ વિષયમાં ચિત્ત લોભાતું હોય ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આશક્તિ તે જ છે. અને જેને વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જોઈએ. હું આત્મા છું પણ દેહ તે હું નહીં. એક તો વિચાર દ્રઢ કરવો અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે પંચવિષય છે તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ જાજુ સુખ છે. માટે જે શબ્દ હોય તેમ એકલું શબ્દ સંબંધિત સુખ હોય પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું સુખ હોય પણ બીજું ન હોય. તેમજ રૂપમાં રૂપ સંબંધિત સુખ હોય, તેમજ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધિત સુખ હોય, પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેળું ના આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. તો એક દર્શન કરે તો પણ તે ભક્તપૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદી પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. અને માયિક જે વિષય સંબંધિત સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધિત સુખ છે તે તો અખંડ છે. એવો જે ભગવાનના સ્વરૂપના મહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આશક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આશક્તિ ટળી જાય ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જીવ રૂપવાન સ્ત્રી તેવી જ કૃપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ પક્ષી લાકડા છાણા પથરા સુવર્ણ એ સર્વને તુલ્યપણે જુએ. પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે એવી રીતે પંચ વિષયને વિશે વર્તે. પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તે નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, જે સમલોષ્ટા સમકાંચન, એવા જેના લક્ષણો હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે. અને જેને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે, જે પ્રિયો હિ જ્ઞાનોન્યર્થમહં સચમમ પ્રિયઃ. માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાન અતિશય વહાલા છે. અંતે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપવો હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય, અને ડાય હોય ને તે વિભિચારણી હોય, માટે ડાહ્યા ભોળાનો કાંઈ મેળ નથી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જેવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે, એક દિવસે જ એમ કરી લઉં અને નિર્મોહી થઈ જાઉં એમ ઉતાવળે એમ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય તેમાં પાણી ચીંચતા ચીંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પાડે છે, અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિષય આકળા થઈ અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, અનેક જન્મ સંસદિસ્તતો યાતિ પરામ ગતિમ. માટે એમ વિચારવું જે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતાં જો કંઈક રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છીએ તે નરક 84માં તો જવું જ નથી. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનને ઉખડવાનો આદર રાખવો, અને જ્યાં સુધી સારા નરસાએ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધન દિશામાં કહેવાય. અને જ્યારે સારા નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધ દિશાને પામ્યો જાણવો, અને જ્યારે વિષયમાંથી આશક્તિ મૂકીને સિદ્ધ દિશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એ સર્વ ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આજે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજો.